நமோ அரிஹந்தானம், நமோ சித்தானம், நமோ ஆயரியானம், நமோ வஜ்ராயானம், நமோ லோயே சவசாஹூனம். ஸ்வரூப சமத்யா வினா பாம்யோ துகனன் சமஜாயூதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன். யா ப்ரகடேஷு விசாரணா. 41 ગાથા થી લઈને 50 નંબર ની ગાથા સુધી આપણે પાઠ કરશું. 41-50. યા પ્રગટેશુ વિચારણા, ત્યા પ્રગટે નિજ જ્ઞાન, તે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. ઉપજે તેસુ વિચારણા, મોક્ષ માર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદ થી ભાખુ શટરસ આય. આત્મા છે તે નિત્ય છે, છે કરતા તું કર્મ, છે કરતા નિજ કર્મ, છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર. ષટસ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે સમજાવા પરમાર્થને કયા જ્ઞાનીએ. નથી દ્રષ્ટિ માતો નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં તેથી ન જીવ સ્વરૂપ. અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહીં જુદું એના. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આવી જેમ. મિથ્યા છે નહીં માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ભાગ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. ભાગ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. 50 ગાથા સુધી આપણે પાઠ કર્યો. આપણે ગયા વખતે આત્મસિદ્ધિ ગ્રંથ ના સ્વાધ્યાયમાં 68 નંબર ની ગાથા સુધી સ્વાધ્યાય કર્યો હતો. જો થોડુંક જોઈએ વિષય ચાલી રહ્યો છે. આત્મા નિત્ય છે એમ સદગુરુ સમાધાન કરાવે છે. આત્મા નિત્ય નથી એમ શિષ્ય કહે છે. એ ત્રણ ગાથામાં શિષ્યએ શંકા ઉત્પન્ન કરી હતી. 59, 60 અને 61 ત્રણ ગાથામાં શિષ્યએ શંકા ઉત્પન્ન કરી હતી આત્મા નિત્ય નથી એ સંબંધી. હવે નિત્ય છે એને આ કૃપાળુ દેવ ઘણી બધી ગાથાઓ દ્વારા સિદ્ધ કરે છે. તો એમાં 62, 63, 64, 65, 66, 67 અને 68 ગાથા સુધી આપણો આખો વિષય થઈ ગયો છે કે આત્માની નિત્યતા સિદ્ધ કરે છે. 68 ગાથામાં આવી ને આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદી વય ત્રયનું જ્ઞાન એકને થાય. બહુ સરસ આખો જે પ્રમાણનો દ્રવ્ય છે, આત્મા દ્રવ્ય નિત્ય છે. એટલે દ્રવ્ય અપેક્ષાથી જુઓ તો આત્મા નિત્ય છે, અને પર્યાય અપેક્ષાથી જુઓ તો આત્મા પ્રતિ સમય પલટાય છે. એ પલટાવવું પણ આત્માનું સ્વરૂપ છે, અને નિત્ય રહેવું પણ આત્માનું સ્વરૂપ છે. ટકીને પરણમવું અને પરણમવા છતાં ટકી રહેવું એ વસ્તુનું સ્વરૂપ છે, એવું અહીંયા સિદ્ધ કરે છે. બાળ આદિ વયે ત્રય નું જ્ઞાન એકને થાય. એકરૂપ રહેવા વાળો જે જ્ઞાન પદાર્થ છે, એ શરીરની અનેક પ્રકારની જે અવસ્થા થાય છે, કે આત્મામાં જે અનેક પ્રકારની ક્રોધાદી અવસ્થા થઈ રહી છે, એને એકરૂપ રહેવા વાળું જે જ્ઞાન તત્વ છે એને જાણે છે. ખ્યાલ આવે છે? પૂર્વમાં આમ થયું હતું. અમે નાના હતા ત્યારે અહીંયા રમતા હતા, અમે નાના હતા ત્યારે અહીંયા ફરવા આવતા હતા, અમે નાના હતા ત્યારે આ ખાતા હતા, આ જોતા હતા. ખ્યાલ આવે છે? અહીંયા વેચતા હતા. તો એ બધાનું જ્ઞાન એકને થાય. જે એકરૂપ રહેવા વાળો પદાર્થ છે એ આ બધાથી જુદો રહીને બધાનું જ્ઞાન કરે છે, પલટતી દશાનું પણ જ્ઞાન કરે છે, અને નિત્ય દ્રવ્યનું પણ જ્ઞાન કરે છે. તો બહુ સરસ અહીંયા વાત એ સિદ્ધ કરે છે. હવે બે ગાથા છે, એ બે ગાથામાં નિત્યતાની સિદ્ધિ કરે છે, અને પછી ત્રણ ગાથા શંકા ઉભી કરે આત્માના કરતાપણા સંબંધી. શિષ્ય શંકા ઉભી કરે છે આત્માના કરતાપણા સંબંધી. તો એ ત્રણ ગાથા આપણે આજે શંકાની લેશું, અને આ બે ગાથા આપણે નિત્યતાની લેશું. એ પાંચ ગાથા આપણે લેશું, અને પછી સમાધાન જે સદગુરુ કરે છે કરતાપણાનું, તો એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. તો આપણે પાંચ ગાથા આજે કરવાની છે, 69, 70, 71, 72 અને 73. જો 69 માં શું કે છે, હવે આ બે જે છેલ્લી ગાથા છે એમાં પણ આત્માની નિત્યતા સિદ્ધ કરે છે. દ્રવ્ય અપેક્ષા એ નિત્ય છે, અને પર્યાય અપેક્ષા એ પલટાય છે, એ વાત સિદ્ધ કરી. પલટવું એ આત્માનું સ્વરૂપ છે, એનો નિષેધ નથી, અનિત્યતાનો નિષેધ નથી, પણ અનિત્ય જ છે. સર્વથા આત્મા અનિત્ય છે, એવો જે એકાંત પક્ષ છે એ એકાંત પક્ષનો નિષેધ છે. આત્મા અનિત્ય છે એ વાત પણ છે, એની સાથે સાથે નિત્ય છે એ વાત પણ છે. તો નિત્ય રહીને અનિત્ય, અનિત્ય રહીને નિત્ય, ટકીને પરણમું, પરણમવા છતાં ટકી રહ્યું, એનું નામ દ્રવ્ય છે. એટલે અહીંયા ચોખ્ખા શબ્દમાં આત્મા દ્રવ્ય નિત્ય છે, આત્મા દ્રવ્ય નિત્ય છે, અને પર્યાય પલટાય. બાળાદી વય ત્રયનું જ્ઞાન એકને થાય. બરાબર છે? તો એકરૂપ રહેવા વાળા તત્વની અહીંયા સિદ્ધિ કરી, નિત્યતાની સિદ્ધિ કરી. હવે જો 69 માં શું કે છે, અથવા જ્ઞાન ક્ષણિકનો જે જાણી વદનાર, વદનારો તે ક્ષણિક નહીં કર અનુભવ નિર્ધાર. શું કહે છે? અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વદનાર, વદનાર એટલે વદનાર નો અર્થ શું થાય? વદનાર કહેના, જાણે અને કહે. જ્ઞાન ક્ષણિકનું, ક્ષણિકનું જ્ઞાન કોણ કરે છે? જે ક્ષણિક દશા છે, જે ક્ષણિક પરિસ્થિતિઓ છે. હવે આ કોરોનાની પરિસ્થિતિ ક્ષણિક હતી કે નહીં? અનિત્ય હતી કે નહીં? બે વર્ષ કોરોના રહ્યું, એમાં આમ 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 થયું, પછી આમ થયું, પછી આમ થયું, પછી આમ થયું. તો જે ક્ષણિક દશા છે, જે પલટતી દશા છે, જે બદલતી દશા છે, એનું જ્ઞાન અને એને વધનાર, સમજાય છે, એને કહેનાર કોણ છે? તો કે નિત્ય રહેવા વાળો પદાર્થ. અનિત્યને જાણનાર નિત્ય પદાર્થ છે, જે જ્ઞાન છે, જે નિત્ય રહે છે, જે હર સમય છે, જે હર સમય પરણમે છે, અને હર સમયના સ્વભાવ રૂપે જે કાર્ય કરે છે, એવું જ્ઞાન જે છે એ જ્ઞાન ક્ષણિક દશાને જાણીને અને એને જાણવા પૂર્વક વધનાર એટલે એને કહે પણ છે. વાણી દ્વારા કહેવામાં આવે છે અને જ્ઞાન દ્વારા જાણવામાં આવે છે. મહાવીર ભગવાનના જીવે મારીચીના ભાવમાં આમ કર્યું હતું, સિંહના ભાવમાં આમ કર્યું હતું, મહાવીરના ભાવમાં આમ કર્યું હતું. તો એ ક્ષણિકનું જ્ઞાન કોણ કરે છે? સમજાય છે? અગર ક્ષણિક દશા સાથે જ્ઞાન નો પણ નાશ થઈ જાય તો પછી ક્ષણિક ને જાણશે કોણ? તર્ક, તર્ક અને તર્ક કહેવાય અને યુક્તિ થી વાત સિદ્ધ કરી કહેવાય કે ક્ષણિક દશા સાથે અગર જ્ઞાન નો પણ નાશ થઈ જાય, આત્મા નો પણ નાશ થઈ જાય, નિત્ય ટકવા વાળી વસ્તુ નો પણ નાશ થઈ જાય તો મને એ કહો કે ક્ષણિક ને જાણશે કોણ? સ્વીકારવર્તી દ્રવ્ય ની સમસ્ત પર્યાયો ને જાણવા વાળું સર્વજ્ઞ નું જ્ઞાન છે, તે જ્ઞાન નિત્ય છે ને? એ જ્ઞાન સ્વભાવ નિત્ય છે ને? એ જ્ઞાન સ્વરૂપ નિત્ય છે ને? એ જેમાંથી જ્ઞાન નો પ્રવાહ, જેમાંથી જે મૂળ તત્વ માંથી જે જ્ઞાન નો જે પ્રવાહ છે, એ પ્રવાહ વહેતો 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 હર સમય જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. અગર એ જ્ઞાન નો નાશ થઈ જાય, એ જ્ઞાન જેમાંથી નીકળે છે એનો નાશ થઈ જાય તો આ બધા સંયોગોને, આ પરિસ્થિતિઓને, આ ઉદયોને, આ નોકર્મને, આ શરીરની અવસ્થાને, આ બદલતી અવસ્થાને, ક્ષણિક દશાને, અનિત્ય દશાને જાણશે કોણ? બહુ સરસ ગાથા છે 69. અથવા જ્ઞાન ક્ષણિક નું જે જાણી વદનાર, વદનારો તે ક્ષણિક નહી, કરે અનુભવ નિર્ધાર. અનુભવ કર, નિર્ધાર કર, નક્કી કર કે વદનારો તે ક્ષણિક નહી. આ હા હા હા, જે કહેનારો છે, જે વદનારો છે, જે જાણનારો છે એ ક્ષણિક નથી. જે કહેનારો, જાણનારો, વધનારો છે ક્ષણિક નથી. ક્ષણિક ને જાણવા વાળું જ્ઞાન, ક્ષણિક ને જાણવા વાળો જ્ઞાન સ્વભાવ એ ક્ષણિક નથી. ખ્યાલ આવે છે? જ્ઞાન ની એક એક સમય ની પર્યાય ક્ષણિક છે, પણ એનો જે ધ્રુવ પ્રવાહ છે, જાણવાનો જે નેચર છે, જે હર સમય જાણવા રૂપે પરમવાની જે શક્તિ છે, એની જે વ્યક્તિ છે, એનું જે સ્વરૂપ છે, એનું જે લક્ષણ છે, એનું જે પરમન છે, એ ક્ષણિક નથી. કેટલી સરસ ગાથા 69 ગાથા સમજાય. અથવા જ્ઞાન ક્ષણિક નું, અથવા એટલે અહીંયા ઉપર કીધું ને બાળાદિવયત્રયનું, એટલે શરીરની અવસ્થા સમજાય છે? બાળ, યુવાન અને વૃદ્ધ, કિશોર અવસ્થા, પ્રૌઢ અવસ્થા, યુવાન અવસ્થા, બાળક અવસ્થા, વૃદ્ધ અવસ્થા, રોગી અવસ્થા, નિરોગી અવસ્થા, આ બધાને જાણવા વાળું જ્ઞાન એકને થાય એ વાત કરીને પછી કહે છે, એને તો આત્મા જાણે છે, પણ એની સાથે સાથે ક્ષણિક દશા જે છે, એક એક સમયની પલટાતી દશા છે. ગઈકાલે રાગ બહુ થઈ ગયો, ગઈકાલે બહુ ગુસ્સો આવી ગયો, હવે ગુસ્સો આવી ગયો, બહુ વિકલ્પ થઈ ગયા, તો એ દશા ક્ષણિક હતી ને? એ દશા એક સમય ની હતી, એ દશા નો નાશ થઈ ગયો, સમજાય છે? અને દશા ને જાણનાર અને કહેનાર તત્વ નો નાશ નથી થયો, એટલે માટે દશા નું વર્ણન આજે પણ કરી શક્યો. ગઈકાલે થયેલી દશા જે એક સમય બાદ એનો વ્યય થઈ ગયો, જે ક્ષણિક હતી, જે અનિત્ય હતી, જે અધ્રુવ હતી, જે એક સમય ની હતી, જે નાશવાન હતી, જે ઉત્પાદ થઈને વ્યય ને પામી, એ દશા તો ક્ષણિક હતી, એનો તો નાશ થઈ ગયો, પણ એને વધનાર, એને કહેનાર, એને જાણનાર એ તત્વ તો આજે પણ છે. આ રીતે નિત્યતાની સિદ્ધિ કરે છે, અનિત્યતાની સિદ્ધિ કરે છે, ક્ષણિકતાની પણ સિદ્ધિ કરે છે, ધ્રુવતાની પણ સિદ્ધિ કરે છે, ઉત્પાદ વ્યય ની પણ સિદ્ધિ કરે છે અને દ્રવ્ય તત્વ ની પણ સિદ્ધિ કરે છે. અથવા જ્ઞાન ક્ષણિક નું જે જાણી વધનાર, વધનાર એટલે કહેનાર, જે જાણી વધનાર, વધનાર એટલે કહેનાર જે અહીંયા છે, વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત જાણનાર ક્ષણિક હોય નહીં. એ કહેનાર અને જાણનાર તત્વ ક્ષણિક હોય નહીં, કોઈ સમજાય છે? આજે પણ મહાવિદ્ય ક્ષેત્રમાં 20 યરમાં ભગવાન છે કે નહીં, એમનું સર્વજ્ઞપણું છે કે નહીં, એમનું કેવળ જ્ઞાનપણું છે કે નહીં, ત્રણ લોકને એક સાથે એક સમયમાં જાણે છે કે નહીં, લોકની પર્યાય, દ્રવ્યની પર્યાય, છ દ્રવ્યની પર્યાય તો હર સમય ક્ષણિક છે, બદલાય છે, પણ એને જાણવા વાળું કોઈ જ્ઞાન નિત્ય છે કે નહીં? કોઈ ખ્યાલમાં છે? એને જાણવા વાળું જ્ઞાન નિત્ય છે કે નહીં? महावीर भगवान ना केवल ज्ञान में भूत कारणी मारीचीनी सिंह नी त्रिपुष्ट नारायण नी समझाय छे एनी पहला पुरणवा भील नी आ बधी पर्यायो एमना ज्ञान में आजे पण स्पष्ट वर्तमान वत भूत कारणी समस्त पर्याय वर्तमान वत जणाय छे के नहीं केम जणाय छे कारण के ज्ञान नित्य छे એ જાણવાની સામર્થ ધ્રુવ છે એનો નાશ નથી થતો નિત્ય વસ્તુનો નિત્ય અંશનો નિત્ય સ્વભાવનો નિત્ય ધર્મનો નિત્ય શક્તિનો નાશ નથી થતો અગર ક્ષણિક દશા સાથે નિત્ય વસ્તુનો જ્ઞાન તત્વનો અને આત્મ તત્વનો અને કહેનાર તત્વનો જાણનાર તત્વનો પણ નાશ અગર ક્ષણિક દશા સાથે થઈ જાય તો એ ક્ષણિક દશાને જાણે કોણ વધનાર એટલે કેને કહે કોણ અથવા જ્ઞાન ક્ષણિક નું જ્ઞાન તો ક્ષણિક દશા તો ક્ષણિક છે પણ એને જાણવાનું જ્ઞાન ક્ષણિક નથી એ જ્ઞાન જેમાંથી નીકળે છે એવો તત્વ જે ધ્રુવ છે જ્ઞાયક ભાવ છે જ્ઞાત છે તો તે જ છે એ જે પ્રમત પ્રમતથી પાર જે એક નાયક ભાવ છે પારનામિક ભાવ છે એ ક્ષણિક નથી એ ધ્રુવ છે એટલે આત્મામાં બે સ્વભાવ છે ગુરુદેવજી કેટલી વાર પ્રવચનમાં કહે બે સ્વભાવ છે એક તકતો સ્વભાવ અને એક પણમતો સ્વભાવ તકતો સ્વભાવ ટકે છે ને પણમતો સ્વભાવ હર સમય પલટાય છે ને પલટાવા છતાં પણ એ જે તકતો સ્વભાવ છે એ આખો પલટી નથી જતો દ્રવ્ય પર્યાય સાથે દ્રવ્ય પલટી નથી પર્યાય પલટાય છે અવસ્થા પલટાય છે સમજાય છે તો એ રીતે અહીંયા 69 નંબર ની ગાથામાં બહુ સરસ વાત કહી અથવા જ્ઞાન શનિકનું જે જાણી વદનાર જાણી અને વદના જાણે અને કહેના જો બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ને કેવળ જ્ઞાન થયું તો એ સર્વજ્ઞતા પ્રગટ થઈ તો લોકાલોકને જાણ્યું સ્વપરને જાણ્યું સમસ્ત દ્રવ્યની સમસ્ત ગુણોની ત્રિકાળવર્તી સમસ્ત ભૂત ભાવિ વર્તમાન પર્યાયને વર્તમાન વર્ત જેમ છે એમ જાણ્યું અને પછી ઓમ ધ્વનિ દ્વારા એનું પ્રતિપાદન થયું અગર પ્રતિપાદન ન થયું હોત તો ખબર કેવી રીતના પડે જ્ઞાન સાથે એ ઓમ ધ્વનિ નો પણ એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે પણ સમજાય છે એટલે તો ગુરુદેવજી કહે છે કે ત્રણ લોકને જાણનાર અને ત્રણ લોકના સ્વરૂપને કહેનારનો વિરહ ત્રણ લોકમાં ક્યારે પણ નહીં પડે ત્રણ કાળને ત્રણ લોકને જાણનારનો વિરહ લોકમાં ક્યારે પણ એનો વિરહ નહીં પડે સમજાય છે તો એ સર્વજ્ઞતાનો ક્યારે વિરહ નહીં પડે એ વિકલાસ પરમાત્માનો ક્યારે વિરહ નહીં પડે એ ઓમ ધ્વનિ સમોસણમાં છૂટતી ઓમ ધ્વનિનો ક્યારે વિરહ નહીં પડે સમજાય છે તો એનો મતલબ એ છે કે વસ્તુ પદાર્થ દ્રવ્ય સ્વભાવથી નિત્ય છે નિત્ય રહીને પ્રણમે છે પ્રણમન દશા બદલાઈ જાય છે એ ક્ષણિક છે પણ એને જાણવા વાળું જે જ્ઞાન છે એ ક્ષણિક નથી એ જ્ઞાન સ્વભાવ એ ધ્રુવ સ્વભાવ એ પારનામિક ભાવ એ કારણ પરમાત્મા એ નિત્ય ભગવાન આત્મા દ્રષ્ટિનો વિષય એ કેવો છે તો કે એ ત્રિકાળ રેવા વાળો છે વદનારો તે ક્ષણિક નહીં કર અનુભવ નિર્ધાર અનુભવ કર નિર્ધાર કર નક્કી કર નક્કી કર તું નિર્ણય કર તું અનુભવ કર કે તું પરમાત્મા તારું પરમાત્મા પણ ક્યાંય ગયું નથી તારું પરમાત્મા પણ ક્યારે પણ નાશ નષ્ટ થતું નથી અગર કારણનો નાશ થઈ જાય તો કાર્ય કેવી રીતના પ્રગટ થશે ગુરુદેવજી પ્રવચનમાં કેટલી વાર કે કેવળ જ્ઞાનની પર્યાય આવી ક્યાંથી બહારથી આવી કેવળ જ્ઞાનાવણીય કર્મનો ક્ષય થયો એટલે આવી લોકાલોક છે એટલે કેવળ જ્ઞાન થયું કર્મનો અભાવ થયો એટલે કેવળ જ્ઞાન થયું બારમા ગુણસ્થાનનો અભાવ થયો એટલે કેવળ જ્ઞાન થયું ચાર ઘાતી કર્મનો ક્ષય થયો એટલે કેવળ જ્ઞાન થયું તો ના એ બધાના કારણે કેવળ જ્ઞાન નથી થયું નિત્ય સ્વભાવના આશ્રય કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નિત્ય સ્વભાવ ધ્રુવ સ્વભાવનો આશ્રય લીધો તો મોક્ષ માર્ગનો પ્રારંભ થયો મોક્ષ માર્ગની વૃદ્ધિ થઈ અને મોક્ષ માર્ગની પૂર્ણતા થઈ એ ધ્રુવ સ્વભાવના આશ્રય છે તો એ કેવળ જ્ઞાનની પર્યાય અનંત આગળ અનંત કાળ કેવળ જ્ઞાનની પર્યાય હવે ધ્રુવ સ્વભાવમાંથી નીકળ્યા જ કરશે નીકળ્યા જ કરશે એનો પ્રવાહ
એ ધ્રુવ સ્વભાવ માંથી કેવળ જ્ઞાન નો, વિતરાગતા નો, અવ્યાબાધ સુખ નો, અતિન્દ્રિય આનંદ નો, અતિન્દ્રિય જ્ઞાન નો અને દાન નો, લાભ નો, ભોગ ઉપભોગ વીર્ય એ અનંત ચતુષ્ટય અને એ નવ કેવળ લબ્ધિ અને સિદ્ધ ભગવાન ને જે આઠ ગુણ પ્રગટ થાય છે અને એ પ્રતિજીવી ગુણો પ્રગટ થયા અને અનુજીવી ગુણો ની પૂર્ણતા થઈ એ હવે સાદી અનંત કાળ સુધી આત્મા એ ભાવ રૂપે પરમ્યા કરશે. કારણ કે અંદર માં એક અંશ એનો ધ્રુવ છે, એક અંશ એનો નિત્ય છે અને એના આશ્રયે પર્યાય હર સમય હર સમય હર સમય નિત્યતા નો અનુભવ, સુખ નો અનુભવ, શાંતિ નો અનુભવ કર્યા જ કરશે. એને પર્યાય નહીં પણ એવી ને એવી પર્યાય, એને એ નહીં પણ એવી ને એવી, એવી ને એવી, એવી ને એવી, એવી ને એવી પર્યાય ધ્રુવ સ્વભાવ માંથી નીકળ્યા જ કરશે. જો નવ નંબર ની પર્યાય નો વ્યય થયો, દસ નંબર ની પર્યાય નો ઉત્પાદ થયો તો ધ્રુવ સ્વભાવ ના આશ્રય થી દસ નંબર ની પર્યાય નો ઉત્પાદ થયો છે ને. વ્યય ના લક્ષ્ય થી નવી પર્યાય નથી આવી. વ્યય તો થઈ ગઈ પર્યાય, એ તો ક્ષણિક હતી અને એ તો એક સમય માં નષ્ટ થઈ ગઈ. નવી પર્યાય એવી ક્યાંથી? અગર કોઈ ટકતી વસ્તુ ન હોય અંદર માં તો નવી દશા આવશે ક્યાંથી? અગર ઘઉં તમારા ઘરમાં નથી તો નવી નવી રોટલી બનશે ક્યાંથી? તો ઘઉં 365 દિવસ ધ્રુવ છે ને તમારા ઘરમાં, તો એમાંથી રોટલી નું પણમન થયા કરે છે, થયા કરે છે, થયા કરે છે, થયા કરે છે. જે દિવસે ઘઉં ખલાસ થઈ ગયા એ દિવસે રોટલી પણ નહીં બને. કારણ ગયું તો કાર્ય નહીં થાય, કારણ છે તો કાર્ય થશે. કાર્ય કારણ વગર ના થાય અને કારણ હોય તો કાર્ય થયા વગર રહે નહીં. કાર્ય કારણ વગર થાય નહીં અને કારણ હોય તો કાર્ય થયા વગર રહે નહીં. સમજાય છે? ઘઉં હોય તો 10 મહેમાન અચાનક આવી જાય, લોટ હોય તો 10 મહેમાન અચાનક આવી જાય તો આપણે ચિંતા ના થાય. કારણ કે કારણ ઘરમાં પડ્યું છે. કારણ નો સદભાવ છે તો કાર્ય પ્રગટ થશે, કારણ નો સદભાવ છે તો કાર્ય થશે. એવી રીતના ધ્રુવ સ્વભાવ નો, જ્ઞાન સ્વભાવ નો સદભાવ છે તો આ ક્ષણિક દશા ને જાણવા વાળું જ્ઞાન છે. તો એ ક્ષણિક દશા ને જ્ઞાન, જ્ઞાન માં રહીને એ દશા ને જાણી લેશે. દશા નો વ્યય થઈ ગયો પણ જ્ઞાન નો વ્યય નથી થયો. આપણે નાના હતા ત્યારે આમ કરતા હતા, બે વર્ષના હતા ત્યારે આમ કરતા હતા, પાંચ વર્ષના હતા ત્યારે આમ કરતા હતા. એ ક્ષણિક દશા ને જાણનાર આજે પણ મોજૂદ છે. એ રીતે અહીંયા એની વાત કરે છે. જો આગળ વધીએ, હવે છેલ્લી ગાથા છે નિત્યતા ને સિદ્ધ કરતી, 70 નંબર ની છેલ્લી ગાથા. ક્યારે કોઈ વસ્તુ નો કેવળ હોય નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. કરો તપાસ, ખોજ કરો, ખોજ કરો. અગર તમે એમ કહો કે આત્મા ખતમ થઈ જાય છે, ક્ષણિક દશા સાથે એનો નાશ થઈ જાય છે તો ચેતન પામે નાશ તો પ્રશ્ન પૂછે છે. કૃપાળુ દેવ તમને પ્રશ્ન પૂછે છે, આપણને પ્રશ્ન પૂછે છે. ચેતન પામે નાશ તો કેમાં ભળે તપા, કેમાં ભળે તપા, એ શેમાં ભળે છે, એ શેમાં મળી જાય છે, એ શેમાં વિલીન થઈ જાય છે, એ ક્યાંય તો એનો નાશ થતો હશે ને, ક્યાંય તો ભળતું હશે ને. તપાસ કરો તો કોઈ દિવસ તમને એવું મળ્યું છે કે કોઈ આત્મા ખતમ થઈ ગયો ને આમાં ભળી ગયો, કોઈ બીજા પદાર્થમાં ભળી ગયો, કોઈ બીજા ધાતુમાં ભળી ગયો, કોઈ બીજા દ્રવ્ય રૂપે થઈ ગયો? એવું ત્રણ કાળમાં ક્યારે પણ થતું નથી. કેમ? કારણ કે આત્માનો સ્વભાવ થી ક્યારે પણ દ્રવ્ય નો નાશ થતો નથી અને પર્યાય એક એક સમય નાશ પામ્યા વગર રહેતી નથી. આ ઉત્પાદ વે ધ્રુવ ઉત્તમ સત નું આવું સુંદર સ્વરૂપ અને વ્યવસ્થિત બંધારણ છે, જેને કેવડી ભગવાને પોતાના કેવળ જ્ઞાન માં જાણ્યું છે અને જગત ની સામે ઓમ ધ્વનિ ના માધ્યમ થી મૂક્યું છે. ગંધર્વ પરમાત્મા એ વાત ને જીવી છે, અનુભવ કરીને આચાર્ય પ્રમાણ કરી છે અને અકારણ કરુણા દ્વારા આપણા માટે એ વાત તાડપત્ર ઉપર લખી છે અને હજારો વર્ષ પછી આપણી પાસે એ વાત આવી છે. તો આપણો એવો સાચી છે, પુણ્ય નો ઉદય છે કે આજે પણ આપણી પાસે જ્ઞાનીઓના આવા વચન, આવો બોધ, આવો ઉપદેશ અને વસ્તુ સ્વરૂપ બતાવનાર આવી સરસ મજાની બધી લેખની આપણી પાસે આજે પણ સુરક્ષિત છે, જેનાથી આપણે વસ્તુનું જે સ્વરૂપ છે, બંધારણ છે, એને વ્યવસ્થિત સમજીને, દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપને સમજીને, ઉત્પાદ વે ધ્રુવને સમજીને, પ્રણામ અને અપ્રણામ સ્વરૂપને સમજીને, પરણામને ગૌણ કરીને, અપ્રણામી તત્વને મુક્ત કરીને આપણે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી છે. अगर आत्मा खत्म थी जाए तो पछी आ कथा आ जीनवाणी आ उपदेश आपनु कोई प्रयोजन ज नथी रहेतुं ने। अगर एक एक समय पर्याय द्रव्य पण खत्म थी जाए द्रव्य पण नाश थी जाए तो पछी गयु। तो आत्मा अगर नाश थी जैसे तो धीरे धीरे तो आत्मा नामक वस्तु अने द्रव्य नो आ लोक माथी नाश थी जैसे ना। चेतन पामे नाश तो धीरे धीरे एक 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 चेतन नाश पामतो जैसे एक एक आत्मा खत्म थतो जैसे समझाई थे। तो पछी खत्म ने तो पछी द्रव्य जीव द्रव्य नो लोक माथी अभाव थी जैसे केमा बड़े तपास अने ए सेमा भरी जाए तो पछी हवे तमे गो तो क्या गया आत्मा जाए थे क्या आत्मा પણ ક્યાંય જતા નથી। લોક ને લોક માં રહે છે, ગતિ બદલાય છે, શરીર બદલાય છે, યોનિ બદલાય છે, ભાવ બદલાય છે, જન્મ મરણ સંયોગ વિયોગ ના ખેલ બને છે, પણ આત્મા નો ક્યારે નાશ નથી થતો। મારુતી ના ભાવ માં જે આત્મા તો એ જ આત્મા ને ક્યાં છે, મારુતી ના ભાવ માં જે આત્મા હતો એ જ આત્મા એ દ્રવ્ય એ જીવ એ આત્મા આજે ક્યાં છે, આજે સિદ્ધાલય માં છે। અવસ્થા બદલાઈ ગઈ, મારુતી માંથી મહાવીર બન્યા, ગૌતમ માંથી ગણધર બન્યા, સમજાય છે। એ ગૌતમ માંથી ગણધર ની આખી યાત્રા થઈ, પરંતુ એ ગૌતમ નો આત્મા અને ગણધર નો આત્મા અને આજે સિદ્ધ નો આત્મા એ આત્મા 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 બહિરાત્મા અંતરાત્મા પરમાત્મા। તો બહિર અંતર પરમ એને ગૌણ કરો તો આત્મા 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 મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન અવધિ જ્ઞાન મને પરે જ્ઞાન કેવળ જ્ઞાન મતિ શ્રુત અવધિ મને પરે કેવળ એ ઉપાધિ ને ગૌણ કરો તો જ્ઞાન 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 રૂપ રેવા વાળી વસ્તુ નિત્ય છે, ક્યારે પણ ના પરમાણુ હોય કાલાણુ હોય આત્મા હોય જળ હોય ચેતન હોય ધર્માસી અધર્માસી આકાશ કાળ હોય કોઈ વસ્તુ નો ક્યારે પણ નાશ નથી થતો। નો સબસ્ટન્સ ઇઝ ડિસ્ટ્રોઈડ, નો સબસ્ટન્સ ઇઝ ક્રિએટેડ, ઓનલી ઇટ્સ ફોર્મ ચેન્જ। ખાલી એની પર્યાય બદલાય, વસ્તુ તો એવી ને એવી છે, અને ધ્રુવ વસ્તુ ના આશ્રય ચિત્ત અને શાંતિ નો અનુભવ થવાનો, એ ધ્રુવ વસ્તુ ના આશ્રય થી તમને દર્શન ની પ્રાપ્તિ થવાની છે, એ ધ્રુવ વસ્તુ ના આશ્રય થી કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થવાની છે। તો ધ્રુવ ના આશ્રય થી આ પર્યાયો સુખી અને વિતરાગી અને નિર્વિકલ્પ દશા ને પામે, ધ્રુવ નિર્વિકલ્પ વસ્તુ ના આશ્રય થી જ્ઞાન અને શ્રદ્ધા નિર્વિકલ્પ થાય। એ જે આખું ચેપ્ટર આપણે આવ્યું આ જે નિત્ય ની સિદ્ધિ એના તમે જો સમાધાન જે 62 થી લઈને 70 સુધી કર્યું, આત્મા નિત્ય છે એમ સદગુરુ સમાધાન કરે છે, એ એક 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 ગાથામાં તમે જો તો તર્ક થી યુક્તિ ન્યાય અને લોજિક થી આત્માની નિત્યતા સિદ્ધ કરી છે, એની સાથે સાથે પર્યાય પલટાય એ વાતને સિદ્ધ કરી, ક્રોધાદી ની તારતમ્યતા એ વાતને સિદ્ધ કરી, શરીર નો જન્મ અને મરણ થાય એટલે સંયોગ યોગ થાય છે એ વાત ને સિદ્ધ કરી, અનેક વાત ને સિદ્ધ કરીને એક વાત સિદ્ધ કરે છે કે આ બધું થવા છતાં પણ આત્મા કેવો છે, તો કે આત્મા નીચે થોડું આપણે રિવિઝન કરીએ 62 થી 70 આ એક ચેપ્ટર આપણો પૂરો થાય। આની પહેલા આત્મા છે છ પદ છે ને, આત્મા છે આત્મા નિત્ય છે, તો બે ચેપ્ટર આપણા પૂરા થાય, છે અને નિત્ય છે સંબંધીની આખી જે વાત છે એ વાત અહીંયા પૂરી થઈ, સમજાય છે। આત્મા છે અને એ વાત ચાલુ થઈ હતી, આ આપણે 43 નંબર ની વાત હતી, આ ચેપ્ટર ચાલુ થશે, શટ પદ નામક કથન, નામ કથન શટ પદ નામ કથન 43 થી આપણે વાત ચાલુ કરી હતી, આજે આપણે 70 ગાથા પૂરી થઈ। તો 43 થી 70 ગાથા સુધી આ બે ચેપ્ટર આખા હોય, શંકા સમાધાન શંકા સમાધાન, પણ સમજાય છે। તો 43 માં આત્માના જે 6 પદ છે 6 પદ ના નામ કીધા, અને પછી આગળ કીધું સત્ય સ્થાન સંક્ષેપમાં અમે સમજાવશું, સમજાય પરમાર્થ ને સમજાવવા માટે શું કામ સમજાવશું, તો કે અમને સમજાવવું છે પરમાર્થ, નિશ્ચય સ્વરૂપ, ભૂતાર્થ સ્વરૂપ, સત્યાર્થ સ્વરૂપ, પરમાર્થ સ્વરૂપ, આશ્રય કરવા યોગ્ય જે પરમ ઉપાદેય તત્વ છે, અમને ખરેખર તમારી દ્રષ્ટિ ત્યાં સુધી લઈ જવી છે। એટલે હવે તમે જ્યાં ક્ષણિકતા ઉપર અટક્યા છો, કે તમે સંયોગ ઉપર અટક્યા છો, કે તમારો ઉપયોગ શરીર ઉપર અટક્યો છે અને કર્મ ના ઉદય ઉપર અટક્યો છે અને શુભ અશુભ ભાવ ઉપર અટક્યો છે અને સંયોગક્ષમ જ્ઞાન ની તારતમ્યતા ક્રોધાદિની તારતમ્યતા અને સંયોગ વિયોગના ખેલ અને ઉત્પાદ વ્યય અને જન્મ મરણ ઉપર તમારો ઉપયોગ અટક્યો છે, ત્યાંથી હટાવીને અમને પરમાર્થ સ્વરૂપ તમને બતાવશે. એ પ્રયોજન અર્થે આ છ પદને અમે લખ્યું. પરમાર્થ સુધી તમારો ઉપયોગ લઈ જવો છે, ખેંચી જવો છે, દોડી જવો છે, કે તારો ઉપયોગ પરમાર્થમાં આવીને પરમાર્થમાં ઠરી જાય, કે જે ભૂતાર્થ પરમાર્થ સત્યાર્થ જે વસ્તુ છે તારી, એ જે તારું મૂળ સ્વરૂપ છે, જે અભેદ એક રૂપ રહેવા વાળો જે પારનામિક ભાવ છે, જેનો તે એક સમય માટે આશ્રય લીધો નથી, એ નિત્યતાનો અને છેપણાનો અને હુંપણાનો અને નિત્યપણાનો અને ધ્રુવપણાનો તે એક સમય ભરોસો કર્યો નથી. તે ભરોસો કર્યો તો સંયોગ નો, તે ભરોસો કર્યો તો આયુ નો, તે ભરોસો કર્યો તો શ્વાસે શ્વાસ નો, તે ભરોસો કર્યો તો રૂપિયા પૈસા નો, અને તે ભરોસો કર્યો તો શરીર ઇન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાન નો અને સંયોગ આદિ નો તે ભરોસો કર્યો, અને એના આશરે તે તારું જીવન અને તારું સ્વરૂપ માન્યું. પણ તું એવો છે નહીં, એનો કરતા ભોગતા છે નહીં, એનાથી તું છે નહીં, તું એમાં કઈ કરી શકતો નથી, એ તારું સ્વરૂપ નથી, એ પૂતગલ તો તારાથી અત્યંત વિજાતીય દ્રવ્ય, તું એ સ્વરૂપે છો જ નહીં. તો એ રીતે આખી વાત ચાલુ કરી આત્મા છે સંબંધીની અને એના સમાધાન સંબંધીની, અને પછી આત્મા નિત્ય છે એ સંબંધીની જે ચર્ચા 62 નંબરની ગાથાથી ચાલુ થઈ, એમાં હરેક ગાથામાં તમે જો તો નિત્યતાની સિદ્ધિ કઈ રીતે. જો કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ નતેનો કોઈ માં તેથી નિત્ય સદાય, ક્રોધાદિ તારતમ્યતા સર્પાદિકની માય, પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાય. સમજાય છે? જે સંયોગો દેખીએ તે અનુભવ દ્રશ, ઉપજે નહી સંયોગથી આત્મા નિત્ય પ્રત્યક્ષ, આત્મા નિત્ય જડથી ચેતન ઉપજે, ચેતન થી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. જડનો ચેતનનો ક્ષણિક દશાનો એ બધાનો નિષેધ કરીને આત્માની નિત્યતા સમજાય કે તું એનાથી નથી. એ ગયો તો તું ગયો, એ મળ્યો તો તું મળ્યો, એ જન્મ્યો તો તું જન્મ્યો, એનો સંયોગ થયો તો તારો સંયોગ થયો, એનો વિયોગ થયો તો તારો વિયોગ થયો. તું આ માન્યતા છોડી દે. અનાધિકારથી પ્રાપ્ત પર્યાયમાં એવો તન્મય થઈ જાય છે કે તારા ધ્રુવ સ્વભાવને તે એક સમય માટે તે લક્ષ્યમાં લીધો નથી, જયારે કે હર સમય તને એનું લક્ષ્ય કરવા માટેની ઓપોર્ચ્યુનિટી મળી, અને એક સમય લક્ષ્યમાં લીધો નથી. હર સમય ઓપોર્ચ્યુનિટી મળી છે અને એક સમય પણ લક્ષ્યમાં લીધો નથી. આ મનુષ્ય ભાવના જેટલા બધાના 20, 30, 40, 50, 60, 70 વર્ષ ગયા, બોલો, હર સમય સંગી પંચેન્દ્રિય જીવને પોતાની જ્ઞાન દશામાં જણાતો, અનુભવમાં આવતો આ બાલ ગોપાલ સૌને અનુભવ સ્વરૂપ ભગવાન આત્મા હર સમય અનુભવમાં ને હર સમય જણાઈ રહ્યો છે. હર સમય ઓપોર્ચ્યુનિટી, જ્યારથી જન્મ્યા ત્યારથી 8 વર્ષના થયા ત્યારથી હર સમય બધાને સમ્યક દર્શન પ્રાપ્તિનો હર સમય અવસર અને હર સમય ચૂક્યો છે. હર સમય નિત્ય વસ્તુ મોજૂદ છે, તારા જ્ઞાનમાં હાજર છે, જાગતો જી ઉભો છે, જરૂર પ્રાપ્ત થાય ક્યાં જાય. ગુજરાતી નો અર્થ કરે છે ક્યાં જાય, જરૂર પ્રાપ્ત થાય ક્યાં જાય નો અર્થ કરે છે ક્યાં જાય, રાગમાં જાય. એ જાગતો જી જાનનહાર, એ જાનન દેખન સ્વભાવ, એ નિત્ય સ્વભાવ ક્યાં જાય? સંયોગમાં જાય. ક્યાં જાય? શરીરમાં જાય, ઉદયમાં જાય, ક્ષણિક દશામાં જાય? ના, એ ક્ષણિક દશામાં ધ્રુવ પણ વ્યાપક રહેશે, પણ એ ક્ષણિક દશા સાથે એ ક્ષણિક થઈ નહીં જાય, એ ક્ષણિક દશા સાથે નષ્ટ થઈ નહીં જાય. ક્ષણિક દશા નષ્ટ થઈ હશે, એનું જીવન એક સમયનું છે. ક્યાં એક સમયનું જીવન અને ક્યાં ત્રિકાળ ધ્રુવ ટકવા વાળી વસ્તુ, બે પેરેલલ આપણી સામે ટ્રેક છે. તું ક્ષણિક દશાનો અનુભવ કરે છે તો તને પોતાની ક્ષણિકતા અનુભવાય છે. હું ક્ષણિક છું, હું મરી જઈશ, અરે હું શરીર છું, હું મરી જઈશ, હું રોગી છું, હું મરી જઈશ, હું રાગી છું, હું મરી જઈશ, મેં આવા ખરાબ પરિણામ પહેરા, હું મરી જઈશ, મેં કર્મ માઇંદા, હું મરી જઈશ, હું ચાર ગતિમાં મરી જઈશ. તું નથી મરતો. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? કયો ઔદૈત ભાવ, મને કહો, ઔદૈત ભાવ કયો? ઘોર 70 કોડા કોડી સાગરો પવનો બંધ કરવા વાળા ઔદૈત ભાવમાં પણ તાકાત છે? કે પ્રાણામિક ભાવ પર હમલો કરી શકે, અટેક કરી શકે? બોલો જલ્દી. 70 કોરા કોરી સાગરો પમની એક સમય નો મિથ્યાત્વ ભાવ એવો થાય કે એવી સ્થિતિ બંધાય, એવો અનુભવ તીવ્ર બંધાય, એવી સ્થિતિ બંધાય. પણ એ ઉદય ભાવમાં પ્રાણામિક ભાવ ઉપર હમલો શું? પ્રાણામિક ભાવને અડવાની તાકાત નથી. એ ક્ષણિક દશાને નિત્ય સ્વભાવને અડવાની તાકાત નથી. એ ક્ષણિક દશામાં સામર્થ્ય નથી કે નિત્ય સ્વભાવ સુધી પહોંચી શકે, એ નિત્ય સ્વભાવને ક્ષણિક કરી શકે, એ નિત્ય સ્વભાવને અશુદ્ધ કરી શકે, એ નિત્ય સ્વભાવને અનિત્ય કરી શકે, એવી અનિત્ય કોઈ દશામાં તાકાત નથી. પોઈન્ટ સમજાય છે? એટલે તો ગુરુદેવજી ઉત્પાદ રહી ધ્રુવ દ્રવ્ય ગુણ પર્યાયની અંતરંગ આખી જે વ્યવસ્થા છે એ સમજાય છે. અને કૃપાળુ દેવ પણ આ ગાથાઓમાં એ વાતને સિદ્ધ કરે. તો અહીંયા આપણો આ ચેપ્ટર પૂરો થાય છે. 70 ગાથા આપણી છે, જો 142 ગાથા છે ને ટોટલ આત્મ સિદ્ધિ ગ્રંથ. આજે આપણો અડધો કોર્સ ઓલમોસ્ટ પૂરો છે. 142 ગાથા છે, તો 70 ગાથા આપણી પૂરી થઈ. હવે જો 71 ગાથા, 72 ને 73 આ ત્રણ ગાથા છે. સરળ છે, જો શું કે છે. હવે શંકા શિષ્ય ઉવાચ. હવે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા કરતા છે એ વાતને હવે અહીંયા સિદ્ધ કૃપાળુ દેવે 6 પદ લખીને કહી. પણ શિષ્ય એનો ઇનકાર કરે. શિષ્ય કહે છે કે આત્મા કરતા નથી. જો થોડીક શંકાઓ પણ સૂક્ષ્મ છે, આ ત્રણ શંકા છે ને, આ ત્રણ શંકા પણ થોડી સૂક્ષ્મ છે. જો આપણે એનું સ્વરૂપ જોઈએ, કરતા જીવ ન કર્મનો, કર્મ જ કરતા કર્મ. હવે કરતા કર્મ, કરતા કર્મ, કર્મ જ કરતા કર્મ નો, કરતા જીવ ન કર્મ નો. હવે કરતા અને કર્મ નું સ્વરૂપ સમજવાનું, બરાબર છે. કરતા જીવન કર્મ નો, કર્મ જ કરતા કર્મ, અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો ધર્મ. ત્રણ ગાતા વાંચતા ખાલી ગાઉં છું એટલે એક સાથે આપણને ખ્યાલ આવે. ત્રણ શંકા જો પહેલી 71 ગાતા લઈએ, ચલો એક એક લઈએ. 71 ગાતામાં બે શંકા ઉભી ગઈ, બરાબર. એટલે બે પોઈન્ટ મૂક્યા કૃપાળુ દેવે જ મૂક્યા છે. એમ ઇમેજિન કરીને કે જગતના જીવોની અંદરમાં આ પ્રકારની માન્યતા ચાલે છે અને એ તોડવા યોગ્ય, નિષેધવા યોગ્ય છે, એને દૂર કરવા યોગ્ય છે. એ હેતુથી કૃપાળુ દેવે એ વિચારીને, સમજાય છે, એ માન્યતાઓને અહીંયા મૂકી છે કે જે અજ્ઞાનીની અંદરમાં ચાલી રહી છે, એવી માન્યતા અહીંયા મૂકી છે. જો હવે પહેલી આ 71 ગાથામાં બે માન્યતા, ખોટી માન્યતા આપણને દેખાય છે. બે ખોટી માન્યતા, પહેલી બે લાઈનમાં એક અને ત્રીજી અને ચોથી લાઈનમાં બીજી ખોટી માન્યતા, સમજાય છે. જે શિષ્ય એટલે કે જે જગતના જીવોની અંદરમાં ચાલે, કરતા જીવન કર્મનો, કર્મ જ કરતા કર્મ. ગુરુદેવજી ના પહેલાના પ્રવચનો એટલે આપણે પરિવર્તન પહેલાના દિવસો ગુરુદેવજી યાદ કરતા, કર્મ જ રખડાવે છે, સમજાય છે. ગુરુદેવજી કે ને એવું માને, લોકો એવું માને છે એ કર્મ જ ચૂડાવે છે, કર્મ જ રખડાવે છે, કર્મ જીવને દુઃખી કરે છે, કર્મ જીવને સુખી કરે છે, કર્મ જીવને જીવન આપે છે, કર્મ જીવનું જીવન લે છે, કર્મ ખવડાવે છે, કર્મ પીવડાવે છે, સમજાય છે, કર્મ ટકાવે છે, કર્મ નષ્ટ કરે છે. તો આખું જગત શું માને છે કે કર્મ કરતા છે. કર્મ ના કારણે જે પણ થાય છે એ બધું કોના કારણે થાય છે? કર્મ ના. અમારા તો કર્મ ફૂટેલા, અમારા તો કર્મ ફૂટેલા, અમારા તો કર્મ ફૂટેલા. પોઈન્ટ સમજાય છે? તો એ રીતે અહીંયા કર્મ ની વાત કરે છે. એની પછી ઈશ્વર પ્રેરણા, જગત ના જીવો ઈશ્વર ને કરતા માને છે, કોઈ કર્મ ને કરતા માને છે. પોતાને, પોતાના ભાવોનો, પોતાના પરિભ્રમણ નો, પોતાની દુઃખી અવસ્થાનો પોતે પોતાને કરતા માનતો નથી. ઓળ્યો ગોળ્યો બધું કર્મ ઉપર યા તો ઈશ્વર ઉપર નાખે છે. એનો નિષેધ કરવા માટે આત્મા તારા પોતાના પ્રણામ નો કરતા તું પોતે છે, આત્મા પોતે છે, એ વાતને સિદ્ધ કરે. એ વાતનો નિષેધ સમજાય? ગુરુદેવજી કે ને કે જે અન્યમાં છે ઈશ્વરને કરતા માને અને જૈનમાં આવીને કર્મને કરતા માને, એમ કે ને ગુરુદેવજી એમ કે ને કે જૈનમાં આવીને લોકો કર્મને કરતા માને, કર્મના અધીન થઈ જાય, પરાધીન પરાધીન પરાધીન, એવા કર્મના પરાધીન. ઓહો કર્મ 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 આધો કર્મો કે બીચ. ગુરુદેવશ્રી નોતા મળ્યા એની પહેલા આવા ભજનો બેનો મંદિરમાં ગાતા, ગુજેશ્રી નોતા મળ્યા એની પહેલા આધ્યાત્મિક ક્રાંતિ અને આધ્યાત્મિક યુગ ચાલુ થયું એની પહેલા આવી માન્યતા ચાલતી હતી જે કૃપાળુ દેવે અહીંયા લિપિબદ્ધ કરી છે, એનો નિષેધ કર્યો છે. સમજાય છે? હાથો કરે મોકે બીચ બિચારી આત્મા, હા કેલી આત્મા, જ્ઞાનાવરણી જ્ઞાન રોકે દર્શનાવરણી દર્શન. કોણ જ્ઞાન કોણ રોકે? અચ્છા શિબિરમાં કેમ ના, અમારે તો અંતરાય કર્મ એવા આવી જાય છે, અમારે તો બહુ અંતરાય કર્મ, અમારે તો અંતરાય કર્મ બહુ આવે છે. કોના પર નાખ્યું? અંતરાય કર્મ. અમારે તમે બહુ પાપના ઉદય ચાલે છે, હા શરીરમાં એક પછી એક રોગ ચાલે છે. તો સંયોગ ઉપર, કર્મ ઉપર ખ્યાલ છે? જ્ઞાનાવરણી કર્મ, જ્ઞાન રોકે જ્ઞાનાવરણી, જ્ઞાન રોકે દર્શનાવરણી દર્શન. હે બોજો મોની કરમ, બોજો મોની કરમ, હારું લાવે આત્મા, હા સતાવે આત્મા. અમારે મોનો ઉદય, અને મોનો ઉદય બહુ છે, અને રાગનો ઉદય બહુ છે, અને ક્રોધનો ઉદય બહુ છે. એટલે જાણે કે કર્મ ના આપણે કટપુટલી હોઈએ, જેમ કર્મ નચાવે આપણે નાચીએ છીએ, એવી ભ્રાંતિ ને તોડવા માટે, તોડાવવા માટે કરતા કર્મ ની જે ભ્રાંતિ, તમે આખો કરતા કર્મ અધિકાર લઈ લો. તમે આ એના આધારે અહિયાં જે કૃપાનું જે હવે સમાધાન કેવા આપશે જો સમજાય છે? 74 ગાથા થી ચાલુ થશે તો 78 ગાથા સુધી ને સમાધાન ચાલશે. કરતા ને સિદ્ધ કરશે કે તું તારા પ્રણામ નો કરતા. આજે હું પ્રવચન સાધી ની પહેલી 20 ગાથા વાંચતી છું, પહેલી 20 ગાથા પ્રવચન સાધી ગ્રંથ ની પહેલી 20 ગાથા ખ્યાલ છે. અને અષ્ટાલિકા મહાપર્વ કાલથી ચાલુ થાય છે, તો 11 થી બાદ જે ક્લાસ રહેશે એમાં મારી ભાવના છે કે પ્રવચન સાધી નો શોર્ટ આપણે છે ને ક્રેશ કોર્સ છે, ક્રેશ કોર્સ કરીએ બધી ગાથા પહેલેથી છેલ્લે સુધી આખો પ્રવચન સાધી ગ્રંથ નો આખો સાર. સમજાય છે? હરિગીત અન્યાસ, હરિગીત અન્યાસ, હરિગીત અન્યાસ. હું મારે પહેલી 20 ગાથા વાંચી હતી, એક એક ગાથામાં પ્રવચન સાર, પ્રવચન ઉત્કૃષ્ટ વચન, ઓમ ધ્વનિ સાંભળીને કુનકુન આચાર્ય જે મરદ ક્ષેત્રમાં આવ્યા, અને પ્રવચન ઉત્કૃષ્ટ વચન ઓમ ધ્વનિ ના સાંભળીને આ પ્રવચન સારની ગ્રંથ, પ્રવચન સાર ગ્રંથ ની રચના કઈ ચાલે છે. તો એમાં પણ એક એક ગાથા, જે 20 ગાથામાં કેટલી ગાથા એ આવી કે આત્મા પોતાના શુભ ભાવ રૂપે પ્રણમે છે, એટલે શુભ ભાવ નો કરતા આત્મા. અશુભ ભાવ રૂપે પ્રણમે છે તો અશુભ ભાવ નો કરતા આત્મા, શુદ્ધ ભાવ રૂપે પ્રણમે છે તો શુદ્ધ ભાવ નો કરતા આત્મા છે. આત્મા પોતાના પ્રણામ નો કરતા છે, આત્મા પોતાના પ્રણામ રૂપે પ્રણમે છે, અને તેથી એનો કરતા ભોગતા આત્મા જ છે. કોઈ કર્મ કે કોઈ સંયોગ કે કોઈ પરદ્રવ્ય આત્માનું અંદરમાં આવીને કઈ કાર્ય કે રાગ દ્વેષ ના પ્રણામ કે સુખી દુખી કરી શકવામાં કોઈ સમર્થ નથી, એ વાત ત્યાં પણ સિદ્ધ થઈ. કરતા જીવન કર્મ નો, અહિયાં કર્મ નો એટલે ભાવ કર્મ મુખ્ય, દ્રવ્ય કર્મ પણ લેવાનું અને ભાવ કર્મ મુખ્ય. અહિયાં જે વાત નિષેધવામાં આવે છે, શિષ્ય જે શંકા ઉભી કરે છે કે ના ના ના, હું કોઈ મારા ભાવ નો, હું કર્મ નો એટલે કે ભાવ નો કે દ્રવ્ય કર્મ નો હું કરતા નથી, હું તો અકર્તા. એક નિષ્યાભાસી કહો કે એક સ્વચ્છંદતા કહો કે એક છૂટવાની વાત કહો કે એક પ્રમાદ પોષવાની વાત કહો કે જિમ્મેદારી થી ભાગવાની વાત કહો, એ વાત અહિયાં છે, એનો નિષેધ કરે છે. જો કરતા જીવન કર્મ નો, કર્મ જ કરતા કર્મ, દ્રવ્ય કર્મ જ કરતા ભાવ કર્મ. અહિયાં કર્મ જ કરતા કર્મ, બીજી લાઈનમાં કર્મ જ કરતા કર્મ, તો બે કર્મ છે ને, કર્મ જ કરતા કર્મ, એટલે દ્રવ્ય કર્મ જ મારા ભાવ કર્મ નો કરતા. તે મને અગર આવું ન કીધું તો મને ગુસ્સો આવે. એટલે નો કર્મ ને દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ નો કરતા માને છે, પોતાને ભાવ કર્મ નો કરતા નથી માનતો, પોતાને પોતાના રાગાથી ભાવ નો કરતા નથી માનતો. તમે આવું કીધું એટલે મને ગુસ્સે ને, તો હું તો શાંતિથી બેઠી છે. તમે આવું કીધું એટલે મને ગુસ્સો આવ્યો, તમે આવું કીધું મારે કેવું પડ્યું, તમે આવું કીધું મારા ભાવ ગભર્યા. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો કર્મ જે કરતા કર્મ, આ એક શંકા, આ એક ખોટી માન્યતા, આવું છે નહીં. કરતા જીવન કર્મ નો તો કોણ છે? પરદ્રવ્ય. પોતાના કર્મ નો, પોતાના કાર્ય, કર્મ ને કાર્ય, પોતાના કાર્ય નો કરતા પોતે છે. પોતાના કાર્યનો કરતા પોતે છે, પોતે પોતાના કાર્ય રૂપે, પ્રણામ રૂપે, પર્યાય રૂપે, અવસ્થા રૂપે પોતે પ્રણમે છે. કરતા જીવન કર્મનો, કર્મ જે કરતા કર્મ અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો ધર્મ. આ બીજો જીવ એનાથી કર્યાતો, સમજાય છે? આ તો શું માને છે? સહજ સ્વભાવ. આ જીવ શું માને છે કે રાગ દ્વેષ મારો સહજ સ્વભાવ છે. કર્મ જીવનો ધર્મ, સમજાય છે? આનાથી છૂટવાની કોઈ વાત નહીં કરો ભાઈ. હવે આ રાગ દ્વેષ ના પ્રણામ તો ચાલ્યા છે, આ તો ચાલ્યા જ થશે. હોય ને, આટલા તો હોય ને, આ તો થવાના જ છે, આ તો કરવા જ પડે. વખત પોઈન્ટ છે કે નહીં આપી આવી ફીલિંગ? પ્રણામ તો કરવા તો પડે ને, કરવું તો પડે ને, રાગ દ્વેષ તો કરવા તો પડે ને, મોહ તો કરવો તો પડે ને, અને કર્મનું કાર્ય કરવું તો પડે ને. પોઈન્ટ સમજાય છે? આ તો જીવ શું કરે છે, આ તો કેટલું મોટું અજ્ઞાન છે કે જે રાગાદી ભાવ તારાથી ભિન્ન છે એને તું તારો સ્વભાવ માનીને એને તું તારો ધર્મ માને. જો બે વાત છે, તમે સમજવાની કોશિશ કરો. મેં તમને એટલે જ કીધું હતું કે શંકાઓ પણ થોડી સૂક્ષ્મ. પહેલા તો પહેલી બે લાઈનમાં વાત સિદ્ધ થઈ. શું વાત સિદ્ધ થઈ? કરતા જીવન કરો. પહેલો આ બે એકબીજાથી ટોટલી ઓપોઝિટ છે. તમે સમજવાની કોશિશ કરો. આ બે માન્યતા એકબીજાથી ટોટલી ઓપોઝિટ છે. એક માન્યતા વાળો જીવ એવો છે કે એ એમ માને છે કે હું રાગ દ્વેષ ના પ્રણામ નો કરતા નથી. કોણ છે એનો કરતા? થાય છે, પણ એનો કરતા કોણ છે? પર દ્રવ્ય છે, દ્રવ્ય કર્મ છે, ઉદય છે, સંયોગ છે, નો કર્મ છે. શરીરમાં રોગ થાય તો અમને તમને તો રાગ તો થાય ને, દુઃખ તો થાય ને, દ્વેષ તો થાય ને, તો એ રોગ ને અંદર માં થતા વિવાહ નો કરતા માને. આ એક જીવ છે. અને બીજો જીવ શું છે? બીજો જીવ કેવો છે? અથવા સહજ સ્વભાવ કા, સમજાય છે? સહજ ધર્મ, સહજ જો અહીંયા લખ્યું છે નીચે, ને જીવ જ તેનો કરતા છે એમ કહો તો પછી તે જીવ નો ધર્મ જ છે. અથવા ધર્મ હોવાથી ક્યારે નિવૃત્ત ન થાય, આનાથી હવે ક્યારે નિવૃત્ત થશે જ નહીં એવું માને છે. તેનાથી રાગાદી ભાવથી હું ક્યારે નિવૃત્ત થઈ જ નહીં શકું. કેમ? કારણ કે આ તો કોન્સ્ટન્ટલી સહજ નેચરલ પણે નિરંતર અંદરમાં રાગ દ્વેષ ના ભાવ થયા જ કરે છે, તો હવે એનાથી નિવૃત્ત હું થઈ નહીં શકું. આ તો મારો સ્વભાવ છે. આ તો જે બે છે ને, સહજ સ્વભાવ અને જીવ નો ધર્મ, કર્મ, કર્મ ને ભાવ, કર્મ ને દ્રવ્ય, કર્મ ને નો કર્મ ને સહજ સ્વભાવ મને. હું તો કહી છું, હું તો રાગી છું, હું તો કર્મ વાળો છું. મારો કર્મ નો ઉદય છે, મારો જ્ઞાનાવર નો ઉદય છે, મારો વેદની નો ઉદય છે, મારો નામ કર્મ નો ઉદય છે, ગોત્ર કર્મ નો ઉદય છે, આયુ કર્મ નો ઉદય છે. ઉદય આવ્યો, ખતમ થઈ ગયો, એટલે એને પોતાનું સ્વરૂપ જ માને અને એનાથી હવે નિવૃત્ત નહીં થઈ શકું એમ માને. આ બે માન્યતા ખોટી છે. આ બે માન્યતા ખોટી છે, તદ્દન ખોટી છે. અને આ બે માન્યતા આપણી અંદર માં ચાલે છે કે નહીં, સમજાય છે? આ બે માન્યતા ચાલે. બે માન્યતા ઉભી થઈ. પહેલી માન્યતામાં પર દ્રવ્ય મારા કર્મ નો કરતા, અને બીજી માન્યતામાં મો રાગ દ્વેષ મારો સ્વભાવ. જો બે વાત કહું છું અને પછી આગળ વધે. બે વાત કહું છું. અગર તું મો રાગ દ્વેષ ના પ્રણામ નો સ્વીકાર નહીં કરે તો પણ તું મિથ્યારસી, અને તું મો રાગ દ્વેષ ને તારો સ્વભાવ માનશે તો પણ તું મિથ્યારસી. તું પર દ્રવ્ય ને તારા મોરાગ દ્વેષ ના ભાવ નો કરતા માનશે તો પણ મિથ્યા નથી, અને મોરાગ દ્વેષ ના ભાવ ને તારો સ્વભાવ માનશે તો પણ મિથ્યા નથી. બે વાત ને, બે માન્યતા. તું પર દ્રવ્ય ને તારા રાગ દ્વેષ ના ભાવ નો કરતા માનશે તો પણ મિથ્યા નથી, બરાબર? અને તું રાગ દ્વેષ ને તારો સ્વભાવ માનશે તો પણ મિથ્યા નથી. તારો સ્વભાવ નથી અને પર દ્રવ્ય તને રાગ દ્વેષ કરાવતા નથી. એક વાત, તારા સ્વભાવ ને ભૂલી ને તું જ પોતે તારી અંદર માં પર ના લક્ષે તું જ પોતે વિભાવ ભાવ ઉત્પન્ન કરે છે, એટલે એનો તું કરતા ભોગતા છે. એ અજ્ઞાન નો તું કરતા ભોગતા છે, પણ એ તારો મૂળ સ્વભાવ નથી. એ તારા અજ્ઞાન ના કારણે ઉત્પન્ન થયેલા ક્ષણિક વિભાવ ભાવ છે, અને તારો અજ્ઞાન વિધાતા હે ઇનકા નિશ્ચિત ચૈતન્ય વિરોધી હૈ. कातो सी पैदा हो जाती चैतन्य सदन के आंगन में, कातो सी पैदा हो जाती, पैदा हो जाती. કોઈ કરાવતું નથી ને તારો સ્વભાવ નથી. અગર તારો સ્વભાવ હોય તો શાસ્ત્રમાં એને દૂર કરવાનો ઉપાય ન બતાવે. અને અગર પરદ્રવ્ય જ કરાવે છે તો તું એના આધીન થઈ ગયો, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યના આધીન થઈ ગયો, તો એ પણ વસ્તુ સ્વરૂપ થી વિરુદ્ધ વ્યવસ્થા છે. એટલે માટે અહીંયા બે માન્યતા જે ઉભી કરી, બે ખોટી. કરતા જીવન કર્મ નો, કર્મ જ કરતા કર્મ, અથવા સહજ સ્વભાવ કા જીવ કર્મ જીવનો ધર્મ. છે આ વાત સાચી? બોલો, થાય છે સ્વીકાર? ગુજરાતી ના આટલા હજારો પ્રવચન સાંભળ્યા પછી આ વાત સ્વીકાર થાય કે કર્મ જીવ નો ધર્મ છે? મોર આ દેશ ના ભાવ એ કર્મ, એ ભાવ કર્મ જીવ નો ધર્મ છે. છે સ્વીકાર થાય છે? અને કર્મ જ કરતા કર્મ, પરદ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કરતા છે, એ વાત સ્વીકાર થાય છે? જે જીવે અંદર માં બે વાત માની છે ગુરુદેવ ના પ્રવચન સાંભળીને, એક દ્રવ્ય બીજા દ્રવ્ય નો કરતા નથી, તો પહેલી માન્યતા તૂટી હશે. અને બીજી વાત કે તું સ્વભાવ થી રાગ દ્વેષ થી ભિન્ન ચૈતન્ય સ્વભાવી આત્મ તત્વ છો, તો આ બીજી માન્યતા પણ છૂટી. કારણ કે તારો સહજ સ્વભાવ અને તારો ધર્મ એ કર્મ નથી, મોરાગ દેશ ના પ્રણામરૂપ ભાવ કર્મ નથી. તારો સ્વભાવ અને સહજ ધર્મ તો વિતરાગ ભાવ, અને એનાથી આ કર્મ થી તો તું ભિન્ન છે. અજ્ઞાનતામાં ઉભા થયેલા છે, તારી ભૂલ છે, ભૂલે ઉભા થયા છે, તું એનો જવાબદાર છો, તું એનો જિમ્મેદાર છો. તારી જવાબદારી છે એને નષ્ટ કરવાની, એ વાત અલગ છે. પણ તું એને અગર તારો સ્વભાવ માની એનાથી નિવૃત્ત જ ના થવા માંગે, અને તું એમ માની લે કે હવે આ તો બધું ચાલવાનું છે ને, અમે તો સંસારમાં છે ને, અમે ક્યાં છૂટવાના ને, અમે તો ગ્રસ્ત ને, અમે તો રાગી દેશી, તો પણ તું ખોટી માન્યતામાં બેઠ. ગજબ ગહન છે ને આત્મસિદ્ધિ, ગહન છે ભાઈ. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. હવે તો ટોટલ નિષ્ઠાભાષી ની વાત. આત્મા સદાય સંગતે, ખ્યાલ આવે છે, કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. હવે અહિયાં શું કહે છે, અહિયાં શું શંકા ઉભી કરી, શિષ્ય શું ખોટી માન્યતા ઉભી કરી, કે આત્મા તો ત્રિકાળ એટલે પર્યાય માં પણ બંધાયો નથી એમ માને, સર્વથા કરતા છે એમ માને, સર્વથા અસંગ છે એમ માને, સર્વથા અબંધ છે એમ માને છે. અને પ્રકૃતિ એટલે નેચર, આ બધું અહિયાં બહાર માં જે પણ આ બધું મળે છે, શરીર મળે છે, ગતિ મળે છે, સંયોગ મળે છે, એ બધું પ્રકૃતિ કરાવે છે, નેચર કરાવે છે. સમજાય છે? હું એનો કરતા નથી એમ કરીને છૂટે છે. આ બધી ખોટી માન્યતાનો નિષેધ આગળ સમાધાનમાં કૃપાળુ દેવ કરાવ. જો હવે આમાં સમજાવ્યું છે, કીધું આત્મા સદાય સદાય અસંગને કરે પ્રકૃતિ બંધ. નિશ્ચય બાકી હું તો આ જ વાત છે ને, હું તો વર્તમાનમાં સિદ્ધ સમાન છું, હું તો વર્તમાનમાં કેવળ જ્ઞાની છું, મને તો કોઈ બંધ જ નથી, અને જે જે બંધાય છે હું નથી, હું એનો જવાબદાર નથી, તો એમ પણ વાત નથી. અહિયાં શું છે, આત્મા કર્મ નો કરતા છે એ વાતને સિદ્ધ કરે છે. કર્મ નું કરતા પણ આત્મા ને જે પ્રકારે છે તે પ્રકારે સદગુરુ સમાધાન કરાવે. કર્મ નું કરતા પણ જે પ્રકારે છે તે પ્રકારે સદગુરુ સમાધાન કરાવે. તારે સ્વીકારવું પડશે કે કર્મ નું કરતા પણ તારા અંદર માં કયા પ્રકારે ચાલી રહ્યું છે, કયા કર્મ નો કરતા છે, તું કરતા છે તો કોનો કરતા છે, તું કેવી રીતે કરતા છે, તું કેવી રીતે ભોગતા છે, તું કઈ અપેક્ષાએ કરતા છે, તું કઈ અપેક્ષાએ ભોગતા છે, તું કઈ અપેક્ષાએ અકર્તા ને અભોગતા છે એ વાત પણ કહેશે, અને તું કઈ અપેક્ષાએ કરતા છે ને ભોગતા છે એ વાત પણ કહેશે. અને તું સ્વચ્છંદી બનીને પ્રમાદ પોષીને એકાંત માનીને સદાય પોતાને અસંગ જ માને, અબદ્ધ જ માને, ઈશ્વર ને કરતા માને, સંયોગ ને કરતા માને, પ્રકૃતિ ને કરતા માને, અને તું તારી જવાબદારી થી છૂટે એ વાત પણ નહીં. આત્મા સદાય સંગને કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા, ઈશ્વરની પ્રેરણા. આ તો બધી ઈશ્વરની ઈચ્છા છે. અમે શું કરીએ, અમે શું કરીએ, અમે તો કાંઈ કરતા નથી. અમારા ભગવાનની ઈચ્છાથી બધું થાય, અમારા ભગવાનની મરજી, અલ્લાહ કી મરજી, ઈશ્વર કી મરજી, ભગવાન કી મરજી, એક પ્રમાણે થાય. આપણે શું કહીએ કે અમારા ભગવાન હજારો લાખો ની સંખ્યામાં નીચે આવી જાય તો એક પત્તું ના લાવી શકે. અને બીજા શું કહે કે અમારા ઈશ્વરના જ ઈશ્વરની ઈચ્છાથી એક એક પત્તું હલે, સમજાય છે? ઈશ્વરની ઈચ્છાથી આવું થયું હતું, ઈશ્વરની ઈચ્છાથી આવું થયું હતું, ઈશ્વરની ઈચ્છાથી. પણ સમજાય છે, ઈશ્વરને આ જ મંજૂર હતું, ઈશ્વરને આ જ કબૂલ હતું, ઈશ્વરને આ જ સ્વીકાર હતું. તો બધું ઈશ્વર ઉપર નાખીને પોતે કેવો બને છે? અસંગ. પોતે કેવો બને છે? પ્રકૃતિ ઉપર દોડે, ઈશ્વર ઉપર દોડે, કર્મ ઉપર દોડે, સમજાય છે? અને પોતે કેવો બને છે? સ્વચ્છંદી થઈને મિથ્યાત્વ નું પોષણ કરી મિથ્યાભાસ ને પોષણ કરે છે, તે પણ મિથ્યા છે. જો છેલ્લી પાઠ મેં છે, આ છેલ્લી 73 નંબર ની ગાથા લઈએ. માટે મોક્ષ, હવે આ ગજબ છે. હવે તો શું ઉડાવી દીધું કે છોડો ને આ બધું કર્મ ને બંધન ને સંસાર બધું કઈ છે, અસંગ છે. અમે તો બધા મોક્ષ, અમે તો બધા વર્તમાનમાં મુક્ત છે. એટલે મોક્ષ ઉપાય નો કોઈ ન હેતુ જણાય, કરતા પણ કર્મ કણુ કરતા પણ કા નહીં જાય. બોલો શું કે છે? માટે મોક્ષ ઉપાય નો કોઈ ના હેતુ જણાય, એટલે હવે યા ઈશ્વર કરતા છે, કર્મ કરતા છે, સંયોગ અને પ્રકૃતિ અમારી અંદર માં બધી વ્યવસ્થા ને કરે છે, તો હવે અમારા હાથમાં તો કાંઈ છે જ નહીં. એટલે મોક્ષ નો જે ઉપાય છે એનો પણ અમને કોઈ પ્રયોજન, અમને કોઈ હેતુ જણાતું નથી. કારણ કે અગર અમે કઈ કરી શકતા હોત, સામાન્ય ધ્યાનથી લાસ્ટ પોઈન્ટ છે, પૂરું કરવું, સમય થઈ ગયો. અગર અમે કઈ કરી શકતા હોત તો અમે બધું છોડીને વળ્યા ગયા હોત ને, અમે મુક્ત થઈ ગયા હોત ને, અમે સંસારથી છૂટી ગયા હોત ને. અમારા હાથમાં કઈ નથી. એટલે અહીંયા કીધું ને, કર્મ જે કરતા કર્મ, કરતા જીવ ના કર્મ નો, કર્મ જે કરતા કર્મ, તો બધું કર્મ ના હાથમાં છે. તો એ ખરેખર કર્મ જ રડાવશે, કર્મ જ હસાવશે, ને કર્મ જ બાંધશે, ને કર્મ જ મુક્ત કરશે અમને. એટલે મોક્ષ નો જે ઉપાય આપ કહો છો એનો અમને ખરેખર કોઈ હેતુ, કોઈ પ્રયોજન, કોઈ કારણ અને ઉપદેશ પાછળ નો કોઈ ઉદ્દેશ્ય અમને કઈ જણાતો નથી, સમજાય છે? એટલે એ જીવ અહિયાં શું કહે છે કે ખરેખર એ જીવ પુરુષાર્થ લીન થવા માંગે, સમજાય છે? આત્મા કૃપાળુ દેવ આત્માને કરતા સિદ્ધ કરે છે, અને આ જીવ એ કરતાપણા ને સ્વીકારતો નથી. અને એટલે મોક્ષ ના ઉપાય ને સાંભળવામાં પણ રૂચિ છે ને, એના પુરુષાર્થ ને સાંભળવા રૂચિ છે ને, ઘણા એમ છે ને, બધું ક્રમબદ્ધ છે ને, બધું ક્રમબદ્ધ છે, તો પછી અમારા હાથમાં તો કઈ છે નહીં. તો પછી એ મોક્ષ નો ઉપાય જયારે ભગવાને દીધું હશે, કેવળ જ્ઞાન થવાનું હશે, અમને મોક્ષ થવાનું હશે, ભગવાન ના જ્ઞાન માં જે આવ્યું હશે એમ થશે? તો છોડો ને આ મોક્ષ નો ઉપાય, સમજાય છે? કરતા તણુ કરતા નું સોરી કર્મ તણુ કરતા પણ કર્મ નું કરતા પણ કા નહીં જાય, સમજાય છે? તો આ ખતમ કેમ નથી થતું? અગર અમારા હાથમાં છે તો અમે કેમ નથી કરી શકતા? પોઈન્ટ પકડજો, લોજિક છે અહીંયા પણ. લોજિક એટલે એ સાંભળવામાં એમ લાગે ને કે બરાબર છે. કૃપાળુ દેવ ને પ્રશ્ન શિષ્ય કરે છે કે અગર તમે એમ કહો છો કે અમે કરતા છીએ, તમે કરતા પણ સિદ્ધ કરો છો, તો અમે સમ્યક દર્શન કેમ નથી કરી શકતા? અમે હમણાં મોક્ષ કેમ નથી રહી શકતા? અગર અમે કરતા હોય તો અમે કર્મ થી મુક્ત કેમ નથી થઈ શકતા? કા નહીં જાય, સમજાય છે? આ બધું અમે કેમ કરી નથી શકતા? તો હવે એનું સમાધાન હવે આગળ અહીંયા આવે. તો આ ત્રણેય જે શંકા, ઘણી આપણે કહીએ ને માર્મિક, સૂક્ષ્મ અને કહે ને કે એક આમ ભારી શંકા ઉત્પન્ન કરીને અહીંયા આ કરતા કર્મ સંબંધી જે ભ્રાંતિ છે, બધું સમાધાન કૃપાળુ દેવ કરશે કે તું કોનો કરતા છે, તું કેવી રીતે કરતા છે, તું શું કરી શકવામાં સમર્થ છે, તારા હાથમાં શું છે, સમજાય છે? એ આખી વાત કરતા કર્મ અધિકારમાં છે, તારે અનિયોગમાં છે, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છે, ગુરુદેશીના પ્રવચનમાં છે, એ બધી વિવક્ષા અપેક્ષા ચારે ઉપર થતી બરાબર સમજીને આપણે મોક્ષ નો ઉપાય જે કે છે એ સમજવો. આપણે શું કરી શકીએ છીએ, કોનો કરતા છે, કોનો ભોગતા છે, આપણા હાથમાં શું છે, પુરુષાર્થના નામ પર શું કરવાનું છે, क्रमबद्ध पर्याय नो स्वीकार केवी रीते करवानो छे, ए स्वीकार करीने आपकी दृष्टि क्या जवी जोईए, ए क्रमबद्ध पर्याय ना निर्णय नु फल शु होवू जोईए, ए बधी वातो आपने कृपाळु देव अहिया समाधान मा बधी वातो करशे। त्यारे मार्मिक विषय नेक्स्ट टाइम थी चालू थवानो छे, तो नेक्स्ट टाइम आपणे 74, 75, 76, 77, 78 આખું પ્રકરણ આપણે સાથે લેશું, જેમાં આત્મા કર્મ નું કરતા પણ આત્મા ને જે પ્રકારે છે તે પ્રકારે સદગુરુ સમાધાન કરાય, કયા પ્રકારે કર્મ નું કરતા પણ આત્મા ને છે એ હવે સિદ્ધ આગળ કરશે। હમણાં આપણે અહિયાં વાત કરી, નિજ નિધિ નિજ મે બતાવી યહ અનંત ઉપકારી હૈ, इसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है। अधिकांत मैंने से बोधी नि द्वादशांगी परम उपकारी जिन वाणी मात नो जय हो, अमक्तो नानंद उपकारी कहान बोलू देव नो जय हो, धन्य अवतार कृष्ण मूर्ति भगवती मात नो जय हो, आत्म सिद्धि अपूर्व अवसर या अनुपम काव्य की रचना करना कृपारू देव नो जय हो, सत्य सनातन स्वानुभूति में दिगंबर जय धर्म नो जय जय जीरेन्द्र।